महावीर स्वामी आदि रत्ना जीवन आदि व्याधि कड़े उपाय ये त्रिविधना ताप नानी ने बताया है। ये त्रिविधना ताप की असमग्र संसार शरीर संसार शब्द सर्वदा भाव सूचन करे सूचन करे छे। संसार एटले जेमा भावो तड़प थाय संसार होय अने दुख न होय संसार होय अने असारता न होय संसार होय अने कर्म न होय ए बने छे। जीव कर्माधीनता माटे संसारमां छे અને કર્મ નો સ્વભાવ એ આત્માના મૂળભૂત સ્વરૂપ છે। આપણી સામે જે સત્ય થાય છે એમાં આપણે શુદ્ધ આત્મદ્રવ્ય તો દેખાતું નથી, એટલે જે દ્રશ્યમાન છે। પરમાત્મા એ આ સંસાર માટે લોક શબ્દ અન્ય ધર્મમાં સૃષ્ટિ શબ્દ છે। કોસ્મોસ થઈએ, જગત થઈએ, બ્રહ્માંડ થઈએ, પણ જાણીએ જયારે આત્મદ્રવ્ય કેવું છે વ્યક્ત નથી, અને આપણે આ જે જોયું છે અત્યાર સુધી એ અભિવ્યક્ત થયેલું એવું લોકનું સ્વરૂપ જોયું છે। જયારે જ્ઞાનના ધ્યાનમાં અવ્યક્ત એવું આત્મદ્રવ્ય દેખાયું, અને જ્ઞાનીએ એ સ્વરૂપ જાણ્યા પછી એ વર્તન થયા પહેલા કદી પણ આત્મદ્રવ્ય એ જ્ઞાનમાં પણ જોઈ ન શકે, પરંતુ જ્ઞાનીઓ વડે કહેવાયેલા ભાવ વડે જેને પોતાનું સ્વરૂપ જાણ્યું એવા જળ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામીએ અને એના જેવા થઈ ગયેલા અનંત જેવા તીર્થંકરોએ આ લોકના જીવોને એ શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ કરવાનો માર્ગ આત્મા અશુદ્ધ હોય, આત્મદ્રવ્ય અવરુદ્ધ હોય એટલે કે ઢંકાયેલું હોય ત્યાં સુધી એ કર્મ એક પછી એક હૃદયમાં આવ્યા જ કરે, અને ક્યારેક આધી આધી એટલે માનસિક વેદના, ક્યારેક વ્યાધિ એટલે શારીરિક પીડા, તો ક્યારેક ઉપાધિ એટલે કે કશું ન હોય અને છતાં પણ બંને અંદરના એક ઉદ્વેગ ચાલે ચાર ગતિ રૂપમાં સંસાર એક એક ગતિમાં મુખ્યતા જુદી પણ ગમતા એ તો બધા જ રહેલા છે। આપણે ગઈકાલે જોયું કે દુઃખ પ્રધાન નારકી નારકી કેવા કે જ્યાં અશાંતિની પૂરેપૂરી સંભાવના અને સતત એનું જીવન અશાંતામાં પરાધીનતા પરતંત્રતા એટલી કે ત્યાં એ ધાર્યું કશું થઈ ન શકે, આમ પણ નિશ્ચયની અપેક્ષા એ તો પ્રતિકૂળનું ધાર્યું ક્યાંય પણ પરંતુ માનસિક અસાતા એટલે કે આધી ભરી દિવ્યંગ નાગરિકો વ્યાધી ભોગવે શારીરિક અસાતા રૂપે, અને દેવલોકના દેવો માનસિક અસાતા રૂપે એ બધું એની જન્મતાની સાથે સહજ પ્રાપ્ત હોય। હવે આપણે બધા કહીએ કે જો આપણી પાસે આજીવિકા નિશ્ચિત હોય, આપણે કશું કરવાનું ન હોય, તો આપણે બધા કેવા હોઈએ? નિશ્ચિત આપણે એવું માનીએ છીએ કે જો આટલું મારી સાથે હોય તો પછી મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જ્ઞાની આપણને કહે છે કે ચિંતાનું કારણ તારી અનિશ્ચિતતા નથી, અનિશ્ચિતતા પણ નથી, પરંતુ અંદરમાં રહેલી અંદર માં રહેલી અવધાર ની જે ગાંઠ છે એમાંથી શું પ્રગટ થાય છે? અશાંતિ જીવન બદલી, જીવન બદલી જોઈએ કે કેટલું હોય દેશના ઘોડાની જેમ એક વાર ઘોડો દેશમાં ઉતરે પછી એનું ભૂલ નહીં રિંગમાં આવી ગયો પછી એનું ટુકડો કર્યો દોડ્યાસ કરે દોડ્યાસ કરે દોડ્યાસ કરે એમ ભૂલને તમે આશા ઈચ્છા તૃષ્ણા અને મોહ એના માટે એવા તો બંધાયા છીએ આપણી દોડનો કદી પણ અંત નથી આવતો એટલે દેવલોકના દેવને પણ આ શબ્દો એમાં કહ્યું છે ગમે એટલું એની પાસે છે રત્નના ભોય કર્યા અને પગ ઉપરનો એક બાજુ નિયંત્ર દેવનો પણ આપણે ભગવતી જ્યોતિષી કે વૈમાનિક ની વાત કરતા એક સામાન્ય વાળ નિયંત્ર એનો પગ ઉપરનો એક બાજુ એ બાજુ નું મૂલ્ય ભૌતિક પદાર્થમાં જો ગણો તો આપણા આખા એ આખા અઢી એટલે પાંચ વર્ષ પાંચ વર્ષ અથવા ક્ષેત્ર વગેરે બધા ક્ષેત્રો જેમાં કમાઈ જાય એ બધા જ ક્ષેત્રની તમામ સમૃદ્ધિ એકત્ર કરીને એક કલામાં મૂકવામાં આવે અને બીજી બાજુ શું મૂકવામાં આવે કોની સમૃદ્ધિ તો કે વ્યંતર દેવનો પગ મૂકવાના બાજુ તો એ બાજુ શું કિંમત આટલું મૂલ્ય જેની પાસે છે એવા વ્યંતરના દેવોની ચંચળતા કેટલી ભટકે છે કોણ વ્યંતર કારણ કે એ વસ્તુમાં જ નથી બદલતા પ્રવૃત્તિ થી બદલે વસ્તુ એની પાસે છે પણ વસ્તુ પાસે એવાની અટકાય એ વૃત્તિ વડે ભટકે છે એટલે આવા દેવતાઓ એની પાસે ગમે એટલી શક્તિ હોય ગમે એટલી સામગ્રી હોય ગમે એટલા સાધન હોય અને ગમે એટલી એની ઈચ્છાઓ પૂરી કરવાની વૈવિધ્યભરી વૈકલ્પિક લબ્ધિઓ તો પણ એ જીવને ત્યાં અંદરમાં ઈર્ષા અશાંતિ મહર્ષિ દેવોને જુએ ઇન્દ્રને જુએ એના નીચે કામ કરવું પડે તે વખતે એના મનમાં અનેક પ્રકારની પીડા જાગી છે એટલે ચાર ચતુર્વિધ તીર્થ અસ્વસ્થતા ચારે ચાર ગતિના જીવો એની અંદરમાં મુખ્યતા એ અશાંતિ કારણ કે આત્માનો સ્વભાવ શાંતિ નો આત્માનો સ્વભાવ સમાધિ નો આત્માનો સ્વભાવ પ્રસન્નતા નો આત્માનો સ્વભાવ અનંત સુખ નો પણ આપણે આપણા સ્વભાવમાં ક્યારેય નથી કારણ કે જ્યાં સુધી કર્મ વડે બંધાયેલા છીએ ત્યાં સુધી આપણે અજ્ઞાન ના કારણે સ્વભાવને બદલે નિભાવ માંડીએ ચારે ગતિના જીવો આખી વ્યાધિની રૂપાધિ ભોગવે છે એમાં નાખી સાતા ભોગવે કે જે સાતા ભોગવે દેવલોકના જીવો સાતા ભોગવે એટલે એની પાસે માનસિક સુખો અને શારીરિક સુખો છે જયારે મનુષ્યના ઘરમાં તો આજી વ્યાધિને ગણે આવા મનુષ્ય ભોગમાં છતાં પણ પરમાત્મા એ આ મનુષ્ય ભોગના ભોગ ના શું કામ થયા કારણ કે આ તમામે તમામ કર્મનો અંત કરવાની ક્ષમતા શક્તિ અને સામર્થ્ય મનુષ્ય ભોગમાં છે ગઈકાલે આપણે જોયું કે જેવી રીતે માટીમાં પ્લાન્ટેશન થઈ શકે છે સુવર્ણમાં નથી થઈ શકતું તે મનુષ્ય ભોગમાં આપણે ધારીએ તો આપણા આત્માનું કલ્યાણ પૂર્ણ થયા અહીંયા જ આપણે કરી શકીએ છીએ આવો ભોગ મળ્યો છતાં પણ આવો ભોગ મળવા છતાં પણ આપણે અનાદિ અનંત ભૂતકાળમાં એકમાત્ર કળા જે હાંસિલ કરવાની હતી એકમાત્ર સાધના જે સિદ્ધ કરવાની હતી એકમાત્ર કાર્ય કે જે આપણે પ્રાપ્ત કરવાનું હતું એ હતું આત્માની મુક્તિ એને બદલે આપણે શું કર્યું બંધનના ઉપાયો કર્યા મુક્તિના ઉપાયો કરવાને બદલે અનાદિ અનંત ભૂતકાળથી જીવે અજ્ઞાનને વર્તીને આત્માને વધારે ને વધારે બંધનો વધાર્યા છે એટલે હવે જ્ઞાની મને ને તમને કહે છે કે જો તમે એ ભાન થઈ ગયું આપણે રાતના મધ્યરાત્રિ એક નામ શું થાય કે સવારે વહેલી સવારે રત્નનો વરસાદ થવાનો છે દેવતાઓ અમેરિકા ઉપર પ્રસન્ન છે એમાં એ માયાવી ઉપર તો જેની પૂરેપૂરી કૃપા છે એટલે દરેકના આકાશમાંથી સુવર્ણ રત્નની વરસાદ થવાની છે તો આપણે સવારમાં પછી 7 વાગે ઓફિસ જવાનો વિચાર કરીએ છીએ શું કરીએ ભાઈ તો એ તારી પાસે કાઢી દેશે પણ જો ન લઈ લીધા તો વૈકલ્ય જીવની રચનાઓ વિખેરાઈ ગઈ છે. સાથે શું કરીએ? સદા ઓફિસે પણ જવાનું માંડી વાળ્યું અને રત્ન ભેગા કરવામાં લાગી છે. આ આપણે માનસિક વલણ છે, કારણ કે આપણે ધનનું મૂલ્ય જાણીએ છીએ. શું જાણીએ છીએ? રત્નનું મૂલ્ય જાણીએ છીએ. નાની મને તમને કહે છે કે આવી જ રત્નની વર્ષા, પરમાત્માની વાણીનો વરસાદ આપણા ગુરુ ભગવંતો વળે જ્યારે થઈ રહ્યો હોય ત્યારે આપણે એ વરસાદ ગ્રહણ કરવાને બદલે ટીવીનો પ્રોગ્રામ જોઈ નાખીએ એવું ઉપર વ્યક્તિ આપણને પ્રાપ્ત થશે. પરિવારમાં પછી તકલીફ આવી હોય તો પણ આપણે રોકાઈ જઈએ, અને પરિગ્રહ વૃદ્ધિ એટલે કે આવી કોઈ ધન પ્રાપ્તિ થતી હોય તો પણ આપણે રોકાઈ જઈએ. એટલે જેના આપણે ચાહક હોઈએ એના માટે આપણે બધું જ કરી શકીએ છીએ. તો જે દિવસે આપણે આગળના ચાહક બનશું એ દિવસથી આપણા જીવનમાં શુદ્ધ જ્ઞાન નો મહિમા જાગશે. દિવ્ય રત્ન છે કે રત્ન ચિંતા મળી, એમાં બે પ્રકારના રત્ન છે. એક છે ચંદ્રમણી અને બીજો છે સૂર્યમણી. આ ચંદ્રમણી જો હાથમાં મૂકવામાં આવે અને પછી આપણે અગ્નિમાં કૂદી પડે તો પણ અગ્નિ આપણને દગાડે નહીં, કારણ કે ચંદ્રમણીમાં એટલી ચિત્રતા એ શોધ કરી છે. દિવસોના દિવસો સુધી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રનો તેજ એની અંદર જીવીને એ ચંદ્રમણી કરે છે. એટલે એવા સ્થાનમાં હોય કે જ્યાં ચંદ્રની તમામ શીતળતા એ ગ્રહણ કરી લે, અને ત્યાર પછી એ મંત્ર જે સિદ્ધ હોય તેનામાં એટલી શીતળતા આવે કે મુખ્યમાં મૂકીને અગ્નિમાં પડીએ તો પણ આપણને અગ્નિ દગાડતી નથી. અને સૂર્યમણી એમાં એટલી ગરમી હોય કે જો આપણે મુઠ્ઠીમાં પકડીને ગમે તેવા ઠંડકમાં ઠંડકના નોર્થ પોલ કે સાઉથ પોલ ના કોઈ પદાર્થની અંદર કોઈ જગ્યાએ આપણે એમને અંદર બેસી પડીએ તો પણ આપણને ઠંડક લાગતી નથી. અને જ્ઞાની કે છે આ ચંદ્રમણી ને સૂર્યમણી કરતા ચડિયા તો એવો જે ધર્મમણી છે, એવો જે કૃતમણી છે, એ જો આપણા હાથમાં આવી જાય તો આ સંસારની આધી વ્યાધિ ઉપાધિ આપણને સ્પર્શે નહીં. જેને આત્મદ્રવ્યની અનુભૂતિ છે, જેને આત્મ સ્વરૂપના આનંદનો સ્વીકાર થયો એવો જીવાત્મા આ જગતના કોઈ પણ આધી વ્યાધિ કે ઉપાધિમાં અટકતો નથી. આને માટે આગમના ચાહક બનવું પડે. શું બનવું પડે? આગમના ચાહક બનવું પડે. જુઓ દેવલોકમાં દેવતા 11 અને 12 રૂપાંગરૂપ દ્વાદશાંગી જેને કહીએ એટલે કે તીર્થંકરના સ્વયં મુખમાંથી નીકળેલી જે જ્ઞાની વાણી છે એ બધાનો સ્વાધ્યાય અવશ્ય કરી શકે. શું કરી શકે? દેવલોકનો દેવતા અવધિ દર્શન વડે અવધિ જ્ઞાન વડે દ્વાદશાંગીનું જ્ઞાન અવશ્ય પર્યટના રૂપે કરી શકે છે. ભૂતકાળમાં મનુષ્યના ભાવમાં જે આત્મા આ જ્ઞાન ભણીને ગયો હોય એ દેવતા થાય ત્યારે પોતે અધિજ્ઞાન મૂકે તો ભૂતકાળમાં શીખેલા તમામ જ્ઞાનોને શું થઈ જાય? પાછા આવી જાય. અને ત્યાં બેઠા બેઠા 11 અનુભવ કે હજારો વખત પર્યટન કરે. આપણા તો આયુષ્ય કેટલા છે? 100 વર્ષની અંદરના. એટલે આપણે પર્યટન કરીએ તો કેટલી વાર કરી શકીએ? લિમિટેડ. જેમ દેવતાઓ થાય છે કેટલા છે? અસંખ્યાત વર્ષના પર્યોગો અને સાધકો. આ બધા જૈન ટર્મિનોલોજીના વર્ડ છે. જેમ ગઈકાલે આપણે નિગોદની વાત કરી હતી ને, તો નિગોદ એક એવું સ્થાન બતાવ્યું છે. એકવાર કાલકાચાર્યજીના વખતમાં ઇન્દ્રને વિચાર આવ્યો હતો જ્યારે ભગવાન શ્રીમંદર સ્વામી પાસે એ નિગોદનું વર્ણન સાંભળે છે. એ વખતે એ ભગવાન શ્રીમંદર સ્વામીને પૂછે છે, અહો પરમાત્મા, આપના મુખેથી આ નિગોદનું સ્વરૂપ સાંભળીને હું હવે સમજી શક્યો છું કે નિગોદ શું છે. પણ આ પૃથ્વી લોકના માનવીઓ કે જેની પાસે આપ નથી, સ્વયં તીર્થંકર નથી, તો એ નિગોદનું વર્ણન સાંભળે અને એને સમજાઈ જાય એવું શક્ય છે? ખરું? ત્યારે શ્રીમંદર સ્વામી સ્વયં કહ્યું હતું કે શુદ્ધ જ્ઞાન વડે જે આચાર્ય ભગવંતો એટલે કે ગુરુ ભગવંતો જે વર્ણન સમજાવે છે એ વર્ણન માં અને કેવળી જેને પ્રત્યક્ષ દેખાય છે એના વચ્ચે એક અણુષ્મો પણ તફાવત નથી હોતો. એટલે ઇન્દ્ર ની પરીક્ષા કરવા આવ્યા હતા કે આ આચાર્યજી અત્યારે એમને ગુરુનું વર્ણન સંભળાવવાના છે તો હું જેને જાણું કે જેવું શ્રીમંત સ્વામી કહ્યું એવું એ કહે છે કે સદમસ્ત હોવાને કારણે વિદ્રાગની વાણીમાં ઓછી અધિક કે વિપરીત કઈ ભરોસા કરે છે. એટલે બ્રાહ્મણ નો રૂપ લઈને આવેલો કે ઇન્દ્ર અલકાચાર્યજી ની સામે હસ્તરેખા બતાવે છે અને કહે છે કે ગુરુદેવ મને બતાવો કે મારું આયુષ્ય કસોટી કરવા લાગતા હસ્તરેખા જોઈને અલકાચાર્યજી કહે છે ગુરુદેવ બ્રાહ્મણ ના રૂપ માં અહો ગુરુદેવ આપનું આયુષ્ય અતિ અતિ દીર્ઘ છે. તો કે કેટલું છે? 100 વર્ષ 200 વર્ષ. કારણ કે માણસ તરીકે પૂછે છે ત્યારે કાંતાચાર્યજી નો જવાબ શું? તો ખબર 100 નહીં 1000 નહીં 1,00,000 નહીં 1,00,000,000 નહીં. એટલે સભા તો નિશ્ચિત થઈ ગઈ કે કોઈ માણસ નું આયુષ્ય 100,000,00,000,00,000 પૂરું નહીં. એટલે કાંતાચાર્યજી કહ્યું આપ અસંખ્યાત વર્ષ ના આયુષ્ય વાળા દેવ છે. જુઓ એને બીજું કશું નતું જાણ્યું પણ શુદ્ધ જ્ઞાન વડે જાણતા હતા. એના વડે એને હસ્તરેખા શાસ્ત્ર એનું જ્ઞાન હતું અને એને એને કહી દીધું કે તમારું આયુષ્ય કેટલું છે? 1,00,00,000 વર્ષથી પણ ઉપર એનું અસંખ્યાત વર્ષનું છે. અને ત્યાર પછી એને જે નિગમનું વર્ણન કર્યું શાસ્ત્રકાર કહે છે કે એમના વર્ણનમાં અને સિમંદર સ્વામીના વર્ણનમાં એક અંશનો પણ તફાવત હતો. એટલે કે વર્તમાનમાં આગમ વડે આપણને જે પ્રાપ્ત થયું છે ગુરુ ભગવંતો એ આપણને જે સમજાવ્યું છે અને આપણમાં જે સચવાયું છે એ જ્ઞાન અને કેવળીનું જ્ઞાન યથા સત્ય છે એવું ભગવાને કીધું. તો મારે તમારે આ જન્મની અંદરમાં આ મનુષ્ય ભાવને દેખે લગાડવા માટે ઓછામાં ઓછું આપણને જે શાસ્ત્રો ઉપલબ્ધ છે અને વર્તમાન કરે તો આપણે કેટલા નસીબદાર છીએ ભાઈ તમે તમને સંતોષ મળે ને. પેલા તો સંસ્કૃત આવડે પ્રાકૃત આવડે તો જ આપણે ભણી શકીએ. પણ આપણા સદભાગ્યે ગુરુવર્યો એટલા ઉપકાર કર્યા છે કે આપણે પોતે પરસું કરી શકીએ એનું વાંચન કરી શકીએ. તો આપણા જીવનમાં શુદ્ધ જ્ઞાનનો મહિમા જેટલો જાગવો જોઈએ એટલો જાગતો નથી. આપ કોઈને ગ્રંથનો આગમનો ફેર ભેટ આપો તો શું કે છે? શું કેવો નથી? ઘરમાં સચવાય નહીં. અમારા ઘરમાં જ્ઞાન લેવાનો ઇન્કાર કરવો એ અસાધના કે ઘરમાં આવી જઈને કદાચ એની માટે દૂર ચડીએ તો એ કદાચ દૂર ચડે ને તો દ્રવ્ય અસાધના કહેવાય. કેવું કહેવાય? દ્રવ્ય અસાધના. પણ જે તત્વ આપણા જીવનમાં સૌથી ઉપયોગનું છે એ આપણી સામે આવે અને લેવાનો ઇન્કાર કરવો એ કઈ અસાધના? ભાવ સાધના. દ્રવ્ય સાધના વહેલી ચૂકી શકે પણ ભાવ સાધના અનાથી કાળથી ભટકતો માનો કે તમારો આત્મા પાંચમા આરામાં સુખામ જન્મ્યો. આજે આપણે હિમંતર સ્વામી પાસે મહાવીર ક્ષેત્રના ચોથા આરામાં કેમ નથી? કારણ કે આવી અસાધનાઓ કરી શું કર્યું? જેનો ઇન્કાર કરીને જેને મૂલ્ય ન સમજીએ જેનાથી દૂર થતા જાય એનાથી કર્મ કરતા આપણને હંમેશ માટે દૂર કરતા. એટલે મારે ને તમારી સામે આજે જે શાસ્ત્ર ઉપલબ્ધ છે એ શાસ્ત્રનો જો આપણે ઉપયોગ ન કર્યો એનું બહુમાન ન કર્યું એનો અભ્યાસ ન કર્યો એટલે આવશે છઠ્ઠા આરામમાં જન્મ. શું કરશે? આપણે સુધારામ નથી જવું, કોઈને સુધારામ નથી જવું. તો છઠ્ઠા આરામમાં નવ જન્મવાના કારણોનું સેવન કરવું પડશે ને. આજે બીમાર ના પડવું હોય તો આરોગ્યની કાળજી રાખવી પડે. એમ નાની મને તમને કહે છે કે મને ને તમને છઠ્ઠા જન્મ અપાવનાર જે કારણો છે એ કારણોથી બચવું પડશે. વર્તમાનમાં ઉપલબ્ધ દેવ ગુરુ ને ધર્મ. આજે શું ઉપલબ્ધ છે આપણને? દેવ ગુરુ ને ધર્મ. તો આ ત્રણ તત્વો માંથી આપણે કોની સેવના કરી? તીર્થો જરૂર કરશું, તીર્થયાત્રા એ જરૂર જશું પણ બાજુમાં ઉપાત્રેમાં ગુરુ ભગવાન બિરાજતા હોય એના ચરણમાં બેસીને જ્ઞાન આરાધના કેટલી કરી? પેલા ભગવાન છે ને આપણે બીજા નીકળીએ ને કે મોં આ મકાન નથી પકડતા. શું નથી કરતા? આ મકાન નથી પકડતા. જ્યારે ગુરુ ભગવાન પાસે રહીએ ત્યારે આપણને શું કે શું ધર્મ ધ્યાન કરો છો, ગુરુ ભગવાન તો મળી પણ મળે, શું ધર્મ ધ્યાન કરો છો? અને આપણે જવાબ આપીએ શું તમને ખબર છે? હું સામાયિક કરું છું, હું પ્રતિક્રમણ કરું છું, હું પૂજા કરું છું, હું એકાશના કરું છું. ગુરુ ભગવાન તે પૂછ્યું કે ધર્મ ધ્યાન કરો છો? જ્ઞાતો જવાબ હોય છે ધર્મ ક્રિયા, ધર્મ અનુષ્ઠાન. આપણું ધ્યાન ધર્મમાં છે. ધર્મનું ધ્યાન કેટલી વાર કર્યું છે? દરમિયાન ત્યાંથી આજ સુધી મેં ને તમે ધર્મ સિવાયનું ધ્યાન કર્યું છે. ધર્મ એટલે શું? આત્માના દર્શન, આત્માનું સ્વરૂપ, આત્મા સ્વરૂપ એ નામનું ધર્મ. ત્યારે આપણે એ સ્વરૂપના ધર્મમાં કેટલી વાર કર્યા? એટલે આપણે જયારે ધર્મ ક્રિયા કરતા હોય ત્યારે પણ ધર્મ ધ્યાન કરે, ચોક્કસ માઇન્ડ લે. આપણે બધા આપણને ઓબ્ઝર્વ કરવાના છે. જો હું તમને ઇન્ફોર્મેશન જાણી નહીં આપું, તત્વના કેટલા બધા ભેદ પ્રભેદ છે એ તમને પુસ્તક માંથી મળશે. આજકાલ તો આપણી આખી લાઇબ્રેરી ઇન્ડિયામાં આવી ગઈ છે કોમ્પ્યુટરમાં. જયારે પણ ખોલો ત્યારે તમારે નવ તત્વ, એના કેટલા ભેદ પ્રભેદ, જીવ તત્વ, એના 563 ભેદ, આ બધું મળશે. પણ જે ક્રિકેટર આપણે પોતાના અંદરમાં જે પ્રગટાવ્યું છે એનો ભેદ, આપણે જે પ્રગટાવ્યું છે એનું મૂલ્ય, એની મહત્તા, અને આપણે શું ચૂકી રહ્યા છીએ એનું ભાન, એ આપણા ગુરુ ભગવાન તો આપણને કરાવે છે. કે એ માહિતી આપણે કદાચ મુખમાંથી મેળવી શકશું, પણ અંદરમાં જે મળી રાજ્ય છે લાવવું છે, અંદરમાં જે નિર્દેશ લાવવો છે. પછી વિષય તો છે ને એક ઓબ્જેક્ટ છે, વિષય તો છે એક નિમિત્ત છે. નવીન રાજા શ્રી એ તો આપણા માટે એક આધાર છે, એના વડે આપણે જે બોધ પામ્યા એના વડે પામશું. પણ આપણા જીવનની અંદરમાં પેલા તો એ નવી રાજસી વાંચવા સુધી, ઉત્તરાધ્યાયથી આત્મ શબ્દ સાંભળવા સુધી આપણે અંદરથી એક ઉત્કંઠ હાથી કાઢવી પડશે. જો જૈન આગમ એ આપણી પાસે ઉપલબ્ધ, અને આજકાલ તો વેરી ઇઝી, પહેલાના વખતમાં હસ્તાક્ષર એવા અસ્તલિખિત પ્રતો હતી જેની જાળવણી બહુ મુશ્કેલ હતી, કાળપત્રીઓ વગેરે ઉપર લખાયેલા અને અલ્પ સંખ્યામાં હતા, એટલે એને ચોક્કસ ભંડારો સાચવવામાં આવતા, એટલે આપણા સુધી તો એ આવતા જ નહીં. પણ જેમ જેમ સમય જતો ગયો એમ બધા જ આપણા ગ્રંથોનું શું કરવા માંડ્યું, પુનરોદ્ધાર છે. એટલે કે અભ્યાસીઓએ એનું પાછું પુનરુદ્ધરણ કર્યું. એક વખત ચિત્ર યુગ હતો, આપણે કલ્પસૂત્ર વગેરેના ચિત્રો જોઈએ છીએ ને, તો ત્યારે ચિત્રો વડે એની માહિતી આપવામાં આવતી. એક વખત શિલ્પ યુગ હતો કે જયારે આપણને મૂર્તિ વગેરે અવલંબન તરીકે આપવામાં આવતા. અત્યારે એનો યુગ છે ને મુદ્રણ યુગ છે. એટલે કે આજે સાહિત્ય આપણે પેલા લખાય તો ઘણી ટાઈમ લાગે, ઘણા જગ્યાઓ જોઈએ, હવે તો થઈ શકે છે પ્રિન્ટ થાય છે, ને હવે તો પાછો કોમ્પ્યુટર યુગ આવી ગયો. એટલે એટલી માનતા એક કરોડ ધર્મ અક્ષરો હોય તો પણ પહોંચી શકે. એ પહોંચી તો ગયા, પણ આપણે એની ખુલી આવી પિંજરા તો ખુલી ગયા, પણ પાંખ ન ખુલી તો ક્યાં? આપણી યોગ્યતા નો અભાવ હતો, બીજી બાજુ ઘણા સાધુ સંતો ની મર્યાદા નો પણ ભોગ શું હતો. એક વાર એવો આવ્યો કે જૈન ધર્મ ના સાધુ સંતો માં દુકાળો ને કારણે દુષ્કાળ નો પડ્યા, ચિંતા હતી, પાન પાણી મળે નહીં, ગોઠવી લઈને ગયા હોય તો ગરીબ લોકો, દુષ્ટ લોકો અને જબરા લોકો એને ખબર છે. જૈનો ઘણા સમૃદ્ધ છે અને એના ગુરુ ભગવંતોના પાત્રમાં આપણા ઘરમાં એક જ વસ્તુ હોય ને, કદાચ આપણે આપણા માટે કરી હોય, અને અત્યારના ગુરુ ભગવંત આવી કરે તો આપણે એ વસ્તુ અવશ્ય એને ગુણાવી દેતા. આટલો ભક્તભાવ, ભક્તિભાવ આટલો હતો. એટલે જૈન મુનિઓના પાત્ર ખાલી હોય નહીં, અને એ લોકો મોટેભાગે ઉદ્યાન માં ઉતરતા, ઉપવનો માં ઉતરતા. પહેલાના વખતમાં ઉપાશ્રયો જ્યાં જ્યાં નહોતા, કોઈનો પણ ઘર આપણે કયા દર્શક આવે છે ને, અન્ન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, નવ પ્રકારના પુણ્યમાં અન્નદાન, વસ્ત્રદાન, પાણીનું દાન, એવા તૈયાર દાન. શું કીધું છે? તૈયાર દાન. તૈયાર એટલે પથારી નથી કીધું, ત્યાં તૈયાર કરવું એટલે વસ્તીનું દાન. પોતાનું જે ઘર છે, પોતાની અશ્વશાળા હોય, ધર્મશાળા હોય, કે કોઈ પણ જગા હોય કે જેમાં સાધુ ભગવંતો ઉતરી શકે એવું સ્થાન એને આપવામાં આવતું. અને મુનિ ભગવંતો માટે ઉપાશ્રય કદી નથી કરતા. સુરત ગંતુ દીપિકાબેન ઉપાશ્રયો શ્રાવકો માટે બને, એનું નામ ઉપાશ્રય છે, સ્થાનક છે. કારણ કે શ્રાવકો ત્યાં જઈને ભેગા થઈને ધર્મ પણ નીકળે, સાધુ ભગવંતો ને વિહાર કરતા ઉતરવું પડે એટલે અમે આ ઉપાસે બંધાવ્યો. આ શબ્દ બોલવાથી હરાવી પણ અર્થ જાય છે સાધુ ભગવંતો ઉપર. અમે ક્યારેક પણ ઈચ્છીએ તો અદવટે ઉપમાન કરીને ધર્મકરણી કરી શકીએ અને વિકસ આવી કરતા સાધુ ભગવંતોને પણ એનો લાભ મળે એવો આપણો ભાવ હોવો જોઈએ. ભોજન આપણા માટે બનાવીએ છીએ એમાંથી ગુરુ ભગવંતો જો મળે તો એ ગણીય કલ્પતો આહાર કહેવાય, નહીં તો અનિર્ગણીય અકલ્પ્ય અને પાછો આધાર કરવી કહેવાય. કેવું કહેવાય? આધાર કરવી કહેવાય. એટલે જો શ્રાવકો આપણને નથી, શ્રાવકો અભ્યાસ નહીં કરે, શ્રાવકો શાસ્ત્રોને નહીં જાણે, તેનામાં વિવેક બુદ્ધિ આવી નહીં શકે. એટલે જ્યારે આપણે વિવેકમાં ચક્ષુ ખોલવાના છે એવા ગ્રંથો આપણી પાસે છે. એટલે એ દુકાળના વખતે સાધુ ભગવંતોને આહવાની પણ ન મળતા અને સાધુઓ કદી ફરિયાદ કરતા નહીં. મનુષ્ય એના કારણે શક્તિઓ ક્ષીણ થવા માંડી અને અનેક જ્ઞાન મનુશક્તિ ઉપર પણ અસર થઈ. અનેકને તો સદ્ધારા લઈ લેવા પડ્યા. એટલે સાધુ સમાજમાં અનેક પ્રકારના ત્યાં ઉથલ પુથલ બની ગઈ. એ વખતે જરૂરિયાતને કારણે, નિર્ભરતાને કારણે કોઈ પણ પ્રકારે શિથિલતા પણ સાધુઓમાં આવી ગઈ. અને આવી શિથિલતા વખતે જો આ ગમો શ્રાવકો ખોલીને વાંચે તો આ સાધુ ભગવંતો પર શ્રાવકોનો ભાવ ઘટી ધીમે ધીમે ઘટતો જાય. એટલે પણ એવા કારણોસર પણ ઘણી વખત શ્રાવકોને મૂળ ભાવોથી વંચિત રાખ્યા. અને બીજી બાજુ શ્રાવકો અલ્પજ્ઞાની હોવાથી અથવા તો અજ્ઞાની હોવાથી એવા બધા અર્થઘટનો કરે અને સાધુ ભગવંતોની આટલી ક્ષતિ પણ જોઈને આવું આગળમાં થતું નથી. આવા તો કદી સાધુ હોય જ નહીં, આવા સાધુને આપણે દૂર કરવા નથી, વગેરે વગેરે ભાવો વ્યક્ત કરતા. એટલે આવા કારણોસર એ વખતના સમયમાં આગમોને શું કરવામાં આવ્યું હતું? એટલે કે શ્રાવકોને હાથ પણ ન લગાડાય એટલી બધી તીવ્રતાપૂર્વક એ સ્થાપિત કરવામાં આવ્યું હતું કે આ લોકો આપણાથી વંચાય નહીં. જો આ વ્યવહાર રાખ્યો હતો આગળનો વંચાય નહીં એમ કહેવાનું આપણે રેફરન્સ ચૂકવો છે કેમ હતો એ યોગ્યતા વિના આગમો વંચાય નહીં. પણ લોકોએ શું પકડી લીધું? પરિણામે આપણે લોકો આપણી મૂળભૂત આખી જે બંધારણની જેમાં ગોઠવણ છે શ્રાવક અને સારિકા, સાધુ અને સાધ્વી આ ચતુર્વિધ માટે જ અગમો રચાય છે. કેટલાક અગમો જેવા છે કે જેમાં સાધુ જીવનની સમાચરી, સાધુ જીવનના પ્રયાસી અને સાધુ જીવનની વ્યવસ્થાની વાતો કરવામાં આવી છે. બાકી તો બધા જ આગમ કોમન છે. શું છે? જેમાં કર્મ વ્યવસ્થા, જીવનના વલણો, અંદરમાં પડેલી આત્માના પતન અને પ્રક્રિયાઓ, આ બધું તો સાધુ સાથે શ્રાવક સારિકા બધા માટે કોમન છે. પણ મારે ને તમારે હવે એ નક્કી કરવાનું છે કે કમસે કમ ગોઠવું. એક વાર એનાથી પાસ તો થઈ, ઘણા કે પણ સમજાય, કબૂલ ન સમજાયું હશે, પણ આપણને જિંદગીમાં જે નહોતું સમજાતું એ પણ આપણે અભ્યાસ કર્યો તો સમજાયું ને. આપણે જિંદગીમાં ગ્રેજ્યુએટ ક્યાં છીએ, જતો ગ્રેજ્યુએટ ક્યાં છીએ, વિવિધ વિષયોમાં ક્યાં છે એની ગરમીમાં બધી પણ જુદી જુદી હતી. પણ ભણતા ભણતા એ આપણે આત્મસાત કરીશું તો આત્માના વિકાસનો એકમાત્ર અવલંબન અને એમાં ખાસ કરીને અમેરિકામાં તો પ્રદેશમાં વિદેશોમાં સાધુ ભગવંતો તો આવવાના નથી. આપણે અભ્યાસ કરવો હોય તો નેટવર્ક કરવું પડશે ને. અને ટીવી લેવું, એ કોમ્પ્યુટર લેવું, ઘરનું એક સાધન લેવું તો કેટલું નેટવર્ક કરો છો? તદ્દન આ નીતિને ત્યાં કેવું હોય એ લઈને આવી નથી જતા. આ તો આત્મનિર્ભર લેવું હશે. આ ગૌરવકરમાં પણ દેવો આવે એવું કોઈ ભાવ લઈને જવું છે, સાચું માર્ગદર્શન જોઈએ છે. લિખ્યો કરી દો તો મેં ત્યાં જતા હોય કબૂલ. કોઈ પણ લિખ્યો કોઈ પણ ફેરફારના રેફરન્સ ટુ કોન્ટેક્ટમાં હોય છે. એટલી બધી ઇન્ફ્લુઅન્સ હોય છે, કેટલા બધા એકબીજાના પ્રભાવો હોય છે. હિન્દુ ધર્મના, બૌદ્ધ ધર્મના, ખ્રિસ્તી ધર્મના વગેરે વગેરે પ્રભાવો પડે. રિચ્યુઅલ હંમેશા જુદા જુદા બનતા આવે છે. પણ રિચ્યુઅલની અંદરમાં રહેતી સ્પિરિટ ક્યારે નહીં એ આપણે જાણીએ. શું જાણો છો? મોગતિ પડી રહ્યો કે ન પડી રહ્યો, અવસ્થા દેવો કે વંદના કરવો, કઈ પણ રીતે તમે ક્રિયાઓ કરો, નાની કે એનાથી બહુ ખરાબ નથી પડતો. પણ સ્પિરિચ્યુઆલિટી એક છે, આત્મધર્મ એક છે, ચાહે દિગંબર હોય ચાહે શ્વેતાંબર. ત્યારે સારા પાસે હોય ત્યારે જયા પાછી આત્મધર્મ માંગી પ્રવૃત્તિઓ છે. અને એક જ વસ્તુ બતાવી છે એમાં આપણે જે સ્વાર પ્રમાણે ભાવ કર્યા તો મારું કહેવું હોય છે કે આપણે સૌ સાથે મળીને આવા આગમને આત્મસાત કરવા માટે આપણા સ્વાધ્યાયમાં ધીમે ધીમે એનું વાંચન કરીએ. એ વાંચન કરવાથી ધીમે ધીમે એક પછી એક વસ્તુ આપણને સમજાતી જશે. ટર્મિનોલોજી આવા નવા યુવાનો આવે તો એને સાગરોપમ કલ્યોપમ નિબોધ આ બધા શબ્દો આવે તો ફેમિલિયર ન હોવાને કારણે આપણે બીજો શબ્દ વાપરીએ પણ જો માનવી ના શબ્દ ની જગ્યાએ બીજો કોઈ શબ્દ વાપરવા જાય તો એનો અર્થઘટન ટર્મિનોલોજી જાણવી પડશે. અને આ દિવસો કે જેને પૂર્વે કરેલું જ્ઞાન દ્વારકાનું જ્ઞાન એ ધારે તો પોતાના દેવલોકના ભવ દરમિયાન નમી રાજસી સાતમા દેવલોકમાં હતા મહાશુક્ર નામના દેવલોકમાં જ્યાં સત્તર સત્તર સાત લોકોનું જન્મ શું હોય માને તમારે હવે આ ગોમાં આગમના ચાર બની અને આચારના ગ્રાહક બન્યું છે. શું કરવું છે જયારે ભગવાન દેશના હતી ત્યારે આગમના ચાહક એવા અનેક જીવો ત્યાં રહેતા હતા અને ભગવાન જેવી માની પ્રમાણે એ વખતે ઇન્દ્રના રૂપમાંથી નીકળે સહત પ્રમાણ પરમાત્મા આપ જે કહો છો તે સત્ય છે સત્ય છે આમ જ છે એસમ અચ્છે એસમ પરમ અચ્છે શેષમ અનર્થે આ જ અર્થ છે આ જ પરમ અર્થ છે બાકી બધું અનર્થ છે અને તો પણ પરમાત્માની વાણી બંધ થઈ જાય. શું થઈ ગયું મંદિરે ચેતા બંધ થઈ ગઈ શું કામ માત્ર આચાર નો ગ્રાહક ન બની શક્યા માત્ર ને માત્ર આચાર ની ગ્રાહકતા એટલે આરાધક પણ અને આરાધક પણ એટલે શ્રાવક કે સાધુ પણ ત્યારે હોય કે ત્યાં બેસીને એને આત્મા વિચાર ના કરી હોય તો પણ તો પણ અધૂરું હતું એની પાસે આચાર ધર્મ નું પાલન એટલે નવી રાજસ્વી ના બહુ માંગણી કરીશું. પણ આપણે જયારે જીવનની અંદર માં આ સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં જો આગમના ગ્રાહક નહીં બનીએ અને કૃતના ચાહક નહીં બનીએ તો આચાર ધર્મ આપણામાં આવશે નહીં. આવા દેવતાઓ દ્વારસાંગી પણ વાંચી શકે છે ભૂખી શકે છે અને અવધિ જ્ઞાન વળે ને અવધિ દર્શન વળે ત્યાં બેઠા બેઠા સંવસરણ ને વિઝ્યુલાઇઝ કરી શકે શું કરી શકે છે જીવી મૂકવું પડે આજે આપણે ટીવી ઉપર જોઈએ અને ત્યારે અંદર માં એટલે ગુરુ તત્વ નમ્રતા ગુરુ ઉપલબ્ધ નથી એટલે બરાબર છે કે આપણે ટીવી વગેરે વડે કરીએ પણ જ્યાં ગુરુ ઉપલબ્ધ છે ત્યાં પણ આ ભાવ પ્રસક્ત થાય છે કે આપણે ઘરે બેઠા જોઈ લઈએ. ત્યારે જાણી કે દેવતાઓને ઘરે બેઠા દેખાય છે તો એ સમોસર થોડા ને થોડા કામ જાય છે તેને કેટલા કિલોમીટર થતા છે? આખો થોડું સાગરો કોણ, સાગરો કોણ ના સાગરો કોણ, અને રોજ ના ક્યાં ક્ષેત્ર થી ક્યાં સુધી, માનવીય ક્ષેત્ર સુધી, મહાશુક્રદેવ નો દેવ જયારે સમુદ્ર માં જાતો હશે, ભરત ક્ષેત્ર માં કે મહાનય ક્ષેત્ર માં, ત્યારે કેટલા માઇલ થતા હશે? ના હું કેટલી વાર કરે કે ભૂમા અસંખ્યા દુઃખ. ત્યારે આપણે એક અધ્યાય આખા અમેરિકામાં આપણી પાસે આખા વર્ષ દરમિયાન વધુમાં વધુ અહીંયા સાંભળી છે. કેટલી વાર સરસ મળી કે કરો છો એટલે કામ કરો છો, એમાં પણ હાજરી કેટલી સામાન્ય નથી, એનું મૂલ્ય નથી. હું તમે આજ સુધી જે મૂલ્ય સમજ્યા, એ શરીરનું સમજ્યા, પરિવારનું સમજ્યા અને પરિજનનું સમજ્યા. શરીર માટે તમારે એક કલાક ઉમેરવું પડે છે, બધા કે તમારે ત્યાં સમય નથી, અને સવારે ત્યારે ફોન કરીએ તો કે મોકલી વાગ્યા બને કે ન બને, ભોગ લેવું એ ગુનો નથી, પણ આપણી મુખ્યતા, આપણી મળતા, આપણી પ્રાયોરિટી જેની વેલ્યુ સમજ્યા એના માટે સમય છે કે નથી. જેટલો આત્મધર્મ માટે મૂલ્ય સમજીએ તો આપણે સમાજ પડતા હશે. આ સુગરતાની સાથે પણ દેખાય આંખ મારી ઉભરે ત્યાં મહાવીર દે કુમું. ખરેખર આપણે આ સુગરે ત્યાં શું જોઈએ? આપણે માંગી જોઈએ પરમાત્મા તો કેટલા ઘોડા દોડતા હોય બનાવી દઈએ તો જાણી કે છે પ્રભાત લોકો હિન્દુ ધર્મ કીધું હતું ને કે રાત રહે ધ્યાન રે પાછળ ઘટઘડી સાધુ પૂર વિશે ચોરી ન રહે. આ તો સેટરડે સાથે આવે એટલે તમારે કેટલા વાગે પડે?
ત્યારે
ઘણા બધા અર્થે આમ રિટાયર થઈ ગયા છે, પણ આ બધી ઘરમાં બેસીને પ્રોપર નથી. જે આ ઉંમરે આ રીતું કરે છે એને ખરેખર રોકીની જરૂર છે. એમાંથી એને સર્વાઈવલ છે કે સુધીમાંથી આવશે નવી રાજ્યથી જેવા મહાપુરુષ કે જે રાજકુળમાં જન્મે જેની પાસે 1000 રાણીઓ છે જેનો આટલો મોટો વૈભવ છે એવા નવી રાજ્યથી એકમાત્ર કંકણનો હવાજ લાભ જુઓ અને એમાંથી આવી જાય એટલે બોધ. જયારે આપણા જીવનની અંદર માં આવા કેટલા નિમિત્તો આવે પણ આપણને તો બોધ લાગતો નથી તો મારે તમારે આ ગુણમાં પ્રાયોરિટી બદલવાની છે. આ ગુણ વાંચવાના છે, આ ગુણ જાણવાના છે, સાચો સમજવાના છે. બુદ્ધિમાં ઉતરે એટલા બુદ્ધિથી અને બુદ્ધિમાં ન ઉતરે એટલા શ્રદ્ધાથી. શું છે કેટલું બુદ્ધિમાં નહીં બેસે નિકોટ કેવી રીતે બુદ્ધિમાં બેસ આ ગુણમાં નૃત્ય તમે નિકોટ જોઈ શકો નતા. દુનિયાના ગમે તેવા માઇક્રોસ્કોપ લાગી ગમે તેવા ઇન્સ્ટ્રુમેન્ટ વડે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ તો પણ નિકોટનો જીવ આપણને દેખાવાનો નથી. એટલે કાલ પાછા જે નિકોટનું વર્ણન કર્યું એ પરમાત્માએ ખુદ સ્વયં ત્રિમુખે કરેલા વર્ણન જેટલું જ યથાશક્તિ હતું તેવું સુંદર વર્ણન આપણી પાસે બધા જ વર્ણનો આગળમાં ઉપલબ્ધ છે. આપણી પાસે સ્થાનકમાંથી આમલાઈમાં 32 આગમ કે 11 અંક 12 ઉપાંગ 4 ગુણ 4 છે તમે 32 આવશે એ 32 અને એના ઉપર લખાયેલી ચૂર્ણિકા એટલે એના ઉપર લખાયેલી ટિપ્પણ એ મળીને કુલ 43 એ આપણા શ્રદ્ધા પર મોટી બધી સંપ્રદાયમાં માને છે. અને સમયસર વગેરે જે અંકો છે જે આગમ સાચો છે એ દિગમ સંપ્રદાયમાં માને છે. પણ બધાનો અર્થ કાઢો તો એક પણ છે સાધુ સાધ્વી પ્રારંભને સાધિકા મનુષ્ય બહુ કેવી રીતે લેખેલા આ બધા સાધુ છે. આત્માનો વિકાસ, આત્માનું કલ્યાણ, આત્માનો શુદ્ધ કૃપા હશે આટલું આપણા બધાનું ધ્યેય છે કે નથી તો ઉપલબ્ધ છે. અધ્યયન તમે રસોઈ કરો અને તમારે જે વસ્તુ બનાવવાની હોય એમાં બધી જેટલી અવેલેબલ સામગ્રી હોય એ નાખીને તમે તમારું ટેસ્ટ બનાવો છો. તમે કહેશો કે કોથમીર મરચા લીંબુ વગેરે જે કઈ હતું એ તો મેં ફ્રીજ ખોલ્યું નહીં એમાં તમે રહેવા દીધું એવું ચલાવો છો એમાં તો ન હોય તો શોધી પણ કાઢ. તો જ્ઞાની મને તમને કહે છે સાસરોનું ફ્રીજ ખોલીએ અને મનુષ્ય ભોગની જે બેસ્ટમાં બેસ્ટ સામગ્રી કરવાની છે સાધનાની એની અંદર એપ્લાય કરીએ તો આ નવી રાજર્ષિ ગઈકાલે આપણે વાત ચાલતી હતી કે નવી રાજર્ષિનો આત્મા સાતમા મહાશુદ્ધ નામના દેવવ્રતથી આવ્યો અને એ મયણ રેહા અને મણિરથ જેઠ અને યુગ બાહુના મયણ રેહા અને યુગ બાહુના પુત્ર રૂપે એને જન્મ લીધો છે. મણિરથે ઘોર કૃત્ય કરીને પોતાના બંધુઓ શિરછેદન કર્યું છે એના કારણે માતા મયણ રેહા અતિ વિક્ષિપ્ત બની છે, ચિંતિત બની છે, દુઃખી બની છે. પણ કુળધર્મ પૂર્વના સંસ્કાર અને વર્તમાનની સમજદારીથી કામ લઈને પતિ યુગબાહુને વેરના વરાણ શું કરાવે છે મનમાંથી વેર કઢાવે છે. સમાધિ મરણ પામે છે, જુઓ કાળ મરણ હતું, વેદના મરણ હતું, ઘા પડ્યો છે, ગગન છેદાઈ ગઈ છે, લોહીની ધારાઓ વહે છે, અગરમાં પાળામાં પીડા થાય છે. એ વખતે પત્ની એને સદબોધ આપી દે છે, સદબોધ આપીને એનું મરણ સમાધિ મરણ કરાવે છે કે જે મળીને પાંચમા દેવલોક માટે રૈમણી દેવ રૈમણી દેવ પણ ક્યારે આવે જયારે આનંદ પણ આનો પાવ આનંદ પણ એટલે સમજણ આવી હોય અને એ પણ સમજણ હાજર હોય આપણામાં સમજણ આવી જાય ત્યારે આપણને સમયનો સ્પર્શ થયો હોય પણ એ સમયનો સ્પર્શ આપણને ટકતો નથી. આપણે બધા શું કરીએ છીએ એકવાર એક નાનીથી પોતાનો બંગલો સરસ બનાવ્યો એની ચોકીદારી કરાવી હતી એટલે એની ચોકીદાર જોઈ એડવર્ટાઈઝ આપી કે મારી સામે ચોકીદાર જોઈએ એટલે એપ્લિકેશન આપો. કેટલા બધા ચોકીદારે એપ્લિકેશન કરી પછી એમાં ક્વેરી હોય ને કે ભાઈ તમારા સેલરી કેટલી લેશો, છુટ્ટી કેટલી લેશો, એક્સપેક્ટેશન તમારા શું શું છે એ પ્રમાણે બધાએ ભર્યું હતું. એટલે ચેકની પાસે એ ફાઇલ આવી એટલે તે એક પછી એક એપ્લિકેશન કપાવે છે. એમાં બરાબર એક એપ્લિકેશન એવી આવી you want to converse with you, no free to hear you, share a name. Shukidu? Share a name. And shoot it for me. તો કે મારે લખ્યું છે કે મારે પગાર નહીં હોય તો કે સાહેબ તમે યુનિફોર્મ આપવાના બે ટાઈમ જમવાનું આપવાના લેવા માટે ઓરડી આપવાના મારે પગાર કશું કરવું ખાવાનું મળે છે કપડાં મળે છે તો કે આ મુરત મારો સાથે છે ચાલો પગાર તો નહીં લે માની લે પણ ત્યારે ત્રેવડીમાં તો છે પછી કે છૂટી પણ લેવું હવે ગમે તેવો માણસ હોય આખું વર્ષ નોકરી કરે તો ક્યારેક તો છૂટી જોઈએ ને એટલે એને કહે કે તારી છૂટી કેમ નથી તો કે મારે કઈ કામ જ નથી મારું કોઈ છે નહીં દુનિયામાં છૂટી ક્યાં કરો છો તો કે ના ભક્તો મને વિશ્વાસ નથી કારણ કે મારા મનનો એટલો બધો મૂલ્યવાન છે કે મારે એક દિવસ પણ ચોકીદારી વિના ન ચાલે તારે જો આખા વર્ષમાં ક્યારેય પણ છૂટી જોઈતી હોય તો તું મને આગળ સુધી દે તો કે સાહેબ આપણું છૂટી જોતી જ નથી પણ તમે આટલું બધું ઇન્સિસ્ટ કરો છો તો ક્યારેક મારે જોઈએ તો મારે કેટલી વાર જોઈએ એક અડધી કલાક પાંચ કલાક કલાક તો શેઠા મનમાં વિચાર એવો કે આવી બધી અડધી કલાક કઈ છે આ જિંદગી એને અડધો કલાક કલાક જોશે છૂટી તો કે ભાઈ જરાક જાણ કરો કે તારે એવો કયો દિવસ છે તો કે દિવસ કઈ નથી ના હોય તો ક્યારે મને અડધી કલાક છૂટી જોઈ તો આપી તો કે હું ક્યારે આપવાનું તો કે જયારે દરવાજે કઈ ગડબડ થઈ મને માત્ર અડધી કલાક ની છૂટી ક્યારે ના જોશે આપણે ધર્મ ને સમજણ ને આવો ચોકીદાર બનાવ્યું છે 24 કલાક સમજણ આપી દઈએ ધર્મ આપી જે બોલીએ પણ જેવી રીતે ગડબડ થઈ પરમાત્મા નો હુમલો આવ્યો હોય કેવો અત્રા ઉપર વિભાવનો આર્કિટેક્ટ છો જેવા કથાયો વિષયનો અત્રા પૂર્ણ થયો એટલે સ્વભાવ રૂપી સમજણ રૂપી આત્મધર્મ રૂપી ચોકીદાર છૂટી કરો ક્રોધ ન કરાય કોઈ બોલશે ક્રોધ કરે અને જેવો ક્રોધ કરવાનો વારો આવ્યો એને ક્રોધ ન કરાય રૂપી સમજણ પાટલે પાડે આપણે આવો જ ચોકીદાર આપણા મેદાનમાં જાય તો ખબર પડે જયારે કસોટી આવે સામે ત્યારે આપણે ખબર પડે એટલે જ આપણે આરાધક ફોન સકાવી અનંતમાં સાંભળ્યું છે પણ સત્યો ત્યારે હવે એનું ભૂતન એવું કરવું છે હવે એને એવો રીતે ભૂટવો છે એવી રીતે ભૂટવો છે કે ભવાંતરમાં પણ ભેગો આવશે એના માટે શું કરવું પડશે સ્વાધ્યાય કરવો પડશે અભ્યાસ કરવો પડશે વાંચવું પડશે ભૂટવું પડશે અને સ્વીકારવું પડશે શું કરવું પડશે સ્વીકારવું પડશે કે મારે આ કરવું છે તો અહીંયા મયં દેહા યુગમાં હોય એ કરાવી દઈએ છીએ અત્યારે તમે આખા જીવનમાં જે સમજણ કેળવી છે જે ક્ષમા કેળવી છે એને અત્યારે શું કરો જીવનમાં ધારી દો જીવન જમશો ત્યાં પરિભજનથી તમામ અંતિમ અહિંસિયમ જેના વયાની અનુરતા જેના વયાણમ જે કરંતી ભાવે અમરલા અશ્રમથી લીધા તે રૂપી પરિપ્રસન્નતા એક ખીણ એવું વચન કે જેને સાંભળતા જેને સાંભળતા ચંદ્રકાપુ બાબાને ઘણી વખત આપવા માટે જયારે ડોક્ટર ઇન્જેક્શન આપે છે પાવરફુલ ઇન્જેક્શન હોય તો ઇન્જેક્શન પર તમને કોઈને પણ લેવલ કરતા કેટલી વાર લાગે છે લાગે છે ને અંદર કયું નથી ને કામ કરવું થઈ ગયું તમે વિચારો આટલી આખી ચેતના એક મેડિસિન આટલી મેડિસિન આખી ચેતનાને શું કરવી ઉત્તરની આટલી તાકાત તો મારીને તમારી અનાદિની કસાઈની ચેતનાને આપ જીવન ને સુડા લેવા શકે નાની કે તે એનો ખતરો કરી જુઓ કે જીવન વચન ને એક વાર ઉધારી લઈએ તો આપણા જીવન ની અંદર માં અનાદિ ઉધાર ઉતરી જાય પણ આપણે તો એક રેન કોટ સુધી પહેરી તો વરસાદ ગમે તો પડે ને આપણે ભીના જ ન થાય શરીર નું આકર્ષણ પરિવાર નો મોહ અને પરિક્રમી આસક્તિ શરીર નું આકર્ષણ પરિવાર નો મોહ અને પરિક્રમી આસક્તિ આ ત્રણ એવા ભાવો છે કે જેને આપણને વિકરાળ વચન થી હંમેશા દૂર રાખ્યા છે તે શ્રી સ્વામી પરદેશી રાજાને મળે અને પરદેશી રાજા કે મિથ્યા દ્રષ્ટિ ક્રૂર કાકિલ અજ્ઞાન મોહાન એવો પરદેશી રાજા કે શ્રી સ્વામી ના સત્ર ને જીવી લીધું કે શ્રી સ્વામી કે રમણીક છોડો અને રમણીક રહેજો રમણીક એટલે હવે તું આજ સુધી અરમણીક હતો કારણ કે તારામાં ક્રૂરતા હતી તારામાં કરુણા નહોતી તારામાં અજ્ઞાન હતું હવે ત્યારે તમે પરમાત્માની વાણી સમજી સમજાણી છે તે સ્વીકારી છે તો હવે તું બધે રમણીક રહેજે ચોરી જ લખી દીધું છે રમણીય ને પણ પગમાંથી કાંટો કાઢતા ઘઉંનો કાંટો નીકળી ગયો ચંદ્રપુરિયા એક શબ્દ મળ્યો પુષ્ઠ પુષ્ઠ સંપુષ્ઠ કેમ ન પૂછતી પાવત્રો નાગ જેરી કોબ્રા ભગવાન ના એક જ શબ્દે વિચાર વાપરી ગયો શું કે શું બોધ પામું શું બોધ પામું અને અંદર માં ઉતરી ગયું ત્યારે આપણને ભગવાન ની વાણી નો બોધ અંદર માં ઉતરતો હશે આવા પ્રદેશી રાજા ને સુરી કરતા ઘેર આપે પત્ની પતિ પત્ની ગાઢ મોહમાં હતા વારંવાર આશક કરતા એક પણ વિના પણ જીવી ન શકાય એવા શપથ લેનારા હતા એવી અસુરી કરતા કેશી સ્વામી ના ઉપદેશ થી કેશી સ્વામી ના ઉપદેશ થી પ્રદેશી રાજા ને બોધ લાગતા જીવન નું પરિવર્તન થયું અંગે સ્પર્શન શું આવ્યું આ ભાવમાં એક જ કામ કરી ચાલુ છે બીજું કશું ના થાય ઉડતી સંઘર્ષ સુરતી કરે છે માન્યતા માટે સ્વામી ખાલી કરવું નથી કદાચ એક નૌકા ફિલ્મ થાય કદાચ એક ગર્જના છૂટે કદાચ આપણાથી એક પરિક્રમ નો સાંકડો એક પરિક્રમ નો સાંકડો ઊંચો ન થાય પણ છોડવા છે આટલું તો મને કેવું ધન વડે સુખી ન થવાય ન થવાય ન થવાય એક રૂપિયા વડે સુખ ન થાય માની રીત ન માની એક રૂપિયા પણ સુખી કરી શકે ડોલર તો 1000 કરી શકે કદાચ હજુ મનમાં લાગે છે કદાચ ત્યારે જ્ઞાન તો કમા મજૂરી કરીને કમા પણ એટલું માન કે આ મારો તરણ કારણ નથી આ મને સુખી ન કરી શકે આ મને આધાર ન આપી શકે જો આપી શકતું હોત તો ચક્રવર્તી છોડ જ વિપત્તિ એક પણ માં સાપ કાચડી ઉતારે એ માં કરી કરી એને નીકળી જાય જો એ મને સુખ કે સારો એના કરતા કોઈ વિશિષ્ટ સુખ એને દેખાઈ ગયું છે એ બાળકના હાથમાંથી એક વસ્તુ છોડાવી લઈ તેના કરતા વધુ આકર્ષક એવી બીજી વસ્તુ એને આપવી એ વિનાયક બાળક પણ નથી પણ ચંદ્રવર્તી પહોંચે કળના ચાર બુદ્ધિના નિધાન એવા મહાપુણ્યના જગલા વચ્ચે જન્મેલા એ કેમ છોડી શકે કારણ કે અંદરમાં માન્યતામાં બેસી ગયું કે મને આ સુખ આ પુણ્ય એનો ભોગ હતો એ ક્યાં લઈ જશે ચક્રેશ્વરી મરજી આપણે માનીએ છીએ કે ચક્રેશ્વરી મરજી આપણે તો ચક્રવર્તી જેવા થવું છે આપણે તો સુખ ને વધારતા જઈએ છીએ સુખ પણ ચક્રવર્તી પાસે નથી દુનિયા માં કોઈ પાસે નથી બેનો ડિઝાઇનર સારી દે ને ત્યારે મનમાં એવું માને મારી પાસે યુનિક પીસ છે કેવો
યુનિક પીસ
યુનિક પીસ છે આ કોઈની પાસે ન હોય બોમ્બે માં આની માટેની હરીફાઈ હોય હરીફાઈ મતલબ માનસિક હરીફાઈ કે એક વખત પહેરેલી સાડી બીજી વાર ન પહેરાય અને મેં પહેરી હોય એને બીજા કોઈ પાસે હોવી નથી આ બધું અંદરમાં બેસી ગયું છે એટલે એના માટે એક વખત પહેરવાની એક ખાલી માટે ત્યાંના વેપારીઓ કે છે કે અમારે રોજની રોજની ઓછામાં ઓછી 1 લાખ વાળી બે સાડી તો જાય વેચાવા 1 લાખ રૂપિયાની એક વાળી એવી રોજની 2-3 સાડીઓ તો વેચે હું વિચાર કે માણસને આ આ બધું છે ને ચક્રવર્તીના સુખ આગળ તો કેવું છે કર્ણક લાગે અને છતાંય ચક્રવર્તીને એક પણ પાછો વિચારી લે છે કે પ્રદેશ રાજાએ પણ કે શિક્ષણના બોધથી આપણે વાત ચાલુ છે, ઘીણ હોય અને ઘણું હતા, ઘીણ વચન કેવું સ્પર્શે અને સ્પર્શે તો કેવું પરિવર્તન લાગે. એટલે આવા ઘીણ વચનમાં અનુભક્ત એવા પ્રદેશી રાજાએ રાણીને ધૂમ ધૂમ સાહેબી રાખી, પાંચે ઇન્દ્રિયોના વિષયથીને તૃપ્ત કરી દીધી. છતાં પણ જયારે કેટલી સાથે વૈરાગ્ય લાગી જીવનમાં સમયથા એવું પરિવર્તન આવે ને, લેવા તો નહીં જાય, અંદર નો આંતરિક વલણ બતાવી જાય. એટલે પેલી ચોરી કરતા ને વસ્તુ એને ગાઢ મોહાથી એવો ગુલામ પ્રદેશ જોઈ શકો કેવો જતો બને, ગાઢ મોહા જેવો વિરાશી ભાઈ બધી પતિ જોઈ શકો. અને હવે આ પતિ કેવો થઈ ગયો છે, વૈરાગી થઈ ગયો છે. જીવનમાં નિર્વેદ તો લાવવો જ પડશે, જ્યાં સુધી રસ છે ત્યાં સુધી બી લાવવું પડશે. શેરડીમાં રસ છે, ગ્રેસમાં રસ છે, આપણને ઓરેન્જમાં રસ છે, એનો રસ નીકળે છે ને પીલાવવો પડે છે. પ્રત્યેક દેખાય એવો રસ છે એને પીલાવવું પડે છે. અને કદાચ ભલે ન દેખાય પણ એનામાં સ્નિગ્ધતાનો ગુણ છે, આના જેવું નરમ નથી. રાંધવા મૂકો તો ખબર ના પડે, મોઢામાં મૂકો તો બદામ શીંગ વગેરે એમાં શું છે, કેર છે ને, સ્નિગ્ધતા છે, રસ છે, એટલે એને પણ પીલાવવા પડે છે. પ્રગટ રસ એવા આ નારંગી વગેરે, અપ્રગટ પણ અંદરમાં તત્વ રૂપે એવા બદામ વગેરે પીલાય છે. અને જેમાં બદામ જેથી પણ ખબર ના પડે, કેરમાં પણ ખબર ના પડે, એનું સુખદ એમાંથી પણ કેર નીકળે છે. કોને પીલાવવું પડે છે, જેનામાં રસ છે વેચીને આપણે નથી પીતા. આ પકડાના પાના પાન છે જેમાં રસ હોત ને જેને આપણે પીલી ખાધું એટલે એને સંસાર તરફ નિર્દેશ થયો. અને સૂર્યકર્તા તે સહન નથી, અને સૂર્યકર્તા એ શું આપ્યું, પત્ની કે આપે આવી પ્રિય પત્ની જેના પાછળ પ્રદેશ રાજાએ શું નહીં કર્યું હોય, શું બાકી રાખ્યું હશે, પક્ષુમી લીધો છે લાખ ખાતા ખાતા, અને છતાં પણ જેના કેટલી ચાલ્યું તો આનું નામ સંસાર નાની કે સાનું નામ પૂછે ને વિપરીત ચાલી ગયું. એક વખત વિરોધી થઈ ગયું, એક વાર પછી ખુશી બની ને જુઓ તો સંસાર નો મોહ તો પણ આપણે તો કઈ અમારા બીજા તો કરતા હોય શું તો એ બીજા કરતા કે પડત પૂછે. આપણને કેટલા ભૂખા પડે તો આપણે કહીએ ત્યારે આ સ્ત્રી સંતા ઘેર આપે અને પ્રદેશી રાજા રમણીક બનવાના પ્રયત્ન કલ્પના કરો, જો આ રમણીક શબ્દ પ્રદેશી રાજાને કેશી સ્વામી વડે ન મળ્યું હોય અને કેશી સ્વામી એને ન મળ્યા હોત અને પૂરી કરતા આવું કર્યું હોત તો પ્રદેશી પેલું કામ શું કર્યું હોત. રૌદ્ર ધ્યાનમાં જીવન પર જવા જ હતું, ઘેર કરી નથી કીધું, પણ મરતા મરતા કયો ગણવાનો કૃષ્ણ લેખ્યા સમાજ તીવ્ર અનંતાર મંદિર નો કપાય અને પછી ત્યાં જ્યાં પારામાર પીડા નથી એ સૂર્યકર્તા નું ઘેર હંમેશ માટે એવું તો ગાઢું બનાવો. આપણે સૌરાદિત્ય ચરિત્ર વાંચીશું કે નર્ક સુધી જઈ ગયા. એટલે જ્ઞાની કે આ વખતે પ્રદેશી રાજાએ જમ સોચા પડી વજનથી તમામ ખંડિત અભિષી જાઓ. જે વજન એવું છે કે જે કાનમાં પડતાની સાથે તપ આવે, ક્ષમા આવે, અહિંસા શું આવે, તપ આવે, ક્ષમા આવે, અહિંસા આવે. તપ એટલે આ ઉપવાસ વગેરેની વાત નથી, કર્મની નિર્ધરા કરાવે એવો ભાવ. પછી ઉપવાસ હોય તો ભલે ને અથવા ધ્યેય હોય તો ભલે, વર્ણન હોય તો ભલે ને ધ્યાન હોય તો ભલે, પણ જીને સ્વરૂપ વચન આપણને સ્પર્શે એટલે આપણા જીવનમાં શું આવી જાય, તપ આવે. પહેલું એવું આપણામાં પાછા વળવા એ તપ આવે, અહિંસા આવે. પછી જગતના કોઈ જીવો પ્રત્યે હિંસક ભાવ ન જાગે અને કોઈએ જે પણ કર્યું એના મારા કર્મના ઉદયના નિમિત્ત રૂપે કર્યું. શું કર્યું છે, કોઈ વ્યક્તિ કશું એ કરતી નથી, ઉપાદાન કારણ મારા પોતાના કર્મનું છે, નિમિત્ત કારણ ભલે એ દેખાય પણ નિમિત્ત દૂર કરવાથી મારું ઉપાદાન જતા થયું. આપણે આજ સુધી નિમિત્ત હોય ઉપાદાન બદલ્યું, જીવ વચન શું કરે છે અંદરમાં જ બદલાવ લાવે છે. એટલે અહીંયા સંસારના ભાવે પ્રદેશી રાજા જેવું જે પ્રેરણ છે ખબર પડે તો સૌથી પહેલા શું થયું સમાધિ ભાવ સમાધિકરણ કેળવવા માટે હૃદયના ખૂણે ખૂણેથી સૂર્યકર્તાને ક્ષમા કરી દીધી અને ત્યાં ને ત્યાં શું કર્યું સંસારો પછી સમાધિ મરણ કરીને સૂર્યાભિમાન વૈમાનિક જેવું બની જાય. કેટલાક દિવસ ગયા છે 39 દિવસ 13 કેરી 39 તેર છત અને 13 પાણી પ્રદેશી રાજા મળ્યા ને ત્યાંથી એને અક્ષર શરૂ કર્યા છે. હવે પછી હું રોજ ખાઈશ નહીં મારા ને તમારા ભગવાન ઉપરા ઉપર 2 દિવસ કદી ખાતું નથી. મહાવીરના શાસનમાં એના કાળ દરમિયાન ગૌતમ ગણધરે પણ 6 દિવસ ચીજ નહીં એમ લીધો છઠ્ઠે પાણી છઠ્ઠ ભગવાન માટે સ્વામીનું ઓછામાં ઓછું છઠ્ઠું હતું ને વધુમાં વધુ 6 માસિક હતું. અંદરથી જ થાય કે કરવું ન પડે કરવું ન પડે અંદરથી થઈ જાય. આનહારક પરની પ્રાપ્તિ માટેનો ભાવ એને આહારમાંથી તોડાય નથી. એટલે અહીંયા આવા 39 દિવસ માત્ર 39 દિવસ અને આજે ક્યાં બેઠા છે સૂર્યા ભૂમિમાનમાં બેઠા છે એક જ ભાવ કરીને આવી આપણા માટે પણ તપ છે. આજે પણ ભગવાન નું બોન્ડ છે કે આપણે પણ ધારીએ તો એકાવતારી જોઈશું. એકાવતારી નું લેવલ આપણે અહીંથી જ મળે અહીંથી જ મળે અહીંથી જ મળે માત્ર અહીંથી એવો અમર સીધો છે. તો મૈયા રહ્યા એના પતિને આવી ગયું છે સદબોધ આપી રહ્યા છે અને એમના પતિ જેવું કહો તે વખતે સમાધિ ભાવમાં આવીને એ પણ ક્યાં કરે જાય છે પાંચમા દેવ ઉઠી જાય છે. તો હવે મૈયા રહ્યા પોતાના શિયરની રક્ષા કરી છે. જે જૂઠેલો છે એને ક્યારેક ફરીથી નો હુમલો આવશે ની ખબર નથી. પોતાનો મોટો પુત્ર ચંદ્રયશ તો રાજ્યમાં છે પોતે ઉદ્યાનમાં છે નગરની બહાર ઉદ્યાન છે. પોતાનું શિયર બચાવવા અને પેટમાં રહેલા ગર્ભની રક્ષા માટે મહેલ રહેલા જંગલ પર ચાલી એક પળમાં ભાગ્ય પડતાય એક પળમાં પાપ પુણ્યના દોરો ઉદય વચ્ચે જીવતી મહેલ રહેલા પાપના ઉદય વચ્ચે ઘેરાઈ ગઈ અને જંગલમાં ચાલી જાય છે. થોડા જ કાળમાં પુત્રનો જન્મ થાય છે એ છે આ નમી રાજા છે. જ્યારે પાત્રમાં ઉદય જાય ત્યારે કેવો આવે છે કે આ સ્ત્રી જેને પ્રસૂતિ કરાવનાર કોઈ નથી પોતાની જાતે બાળકનો જન્મ આપ્યો છે અને સ્નાન કર્મ કરવા માટે નજીકમાં ખેડાતી છે એટલે પોતાની દેહ શુદ્ધિ માટે ત્યાં જાય છે. પણ બાળકને ક્યાં હોય પોતાના વસ્ત્રનો અડધો ઉત્તરીય વસ્ત્ર છે એમાં બાંધીને ઝાડની ડાળી લટકાવે છે તે જંગલી પશુઓ પશુ કરે નહીં અને એ અર્ધ વસ્ત્ર વડે સ્નાન શુદ્ધિ કરવા માટે એક જળાશય છે ત્યાં પહોંચે છે અને બરાબર એક વિદ્યાધરનું વિમાન છે. વિદ્યાધરની નજર પડે છે રૂપરૂપના અંબાજી આ સુંદરીને જોઈને મનમાં વિકાસ પામે છે. જેમાંથી પછી મળી રત્ન નથી ખબર પણ અહીંયા વિદ્યાધરની નજરે ચડી જાય છે. વિદ્યાધર પોતાનું વિમાન વટે છે અને તેની ઉઠાવે છે બેભૂષ નથી એ પેલા હાથી આવી ગયો છે અને મયને અને સૂરમાં પાડી દીધું છે. એક બાજુ બાળકને મૂક્યું છે પ્રસુતા છે અને એ વખતે હાથીની શોધમાં છે એટલે એનાથી એક ચીસ પડાઈ જાય છે અને એ વખતે વિદ્યાધરની નજર જાય છે અને એને પોતાના વિમાનમાં ઉઠાવી દે છે. ઉઠાવી દીધા પછી એને કહે છે કે સુંદરી ગભરા નહીં તારા ઉપર હું મુગ્ધ છું અને કોઈ પણ પ્રકારના દુઃખની ક્યાંથી પણ નહીં કરાવું અને મારી પટરાણી બનીને તો જીવી શકે ત્યારે તેની હાથ જોઈ છે અને મનોમન વિચાર છે કે મારા કયા પાપ કરવાની આ સજા છે શ્રીમંતી છે શ્રીની રક્ષા કરવી છે નાનાથી કઈ રીતે પછી એટલે યુક્તિપૂર્વક એ વિદ્યાધર પૂછે છે કે આપ ક્યાં જઈ રહ્યા છે ત્યારે કે છે મારા પિતા મુનિ છે મારા પિતા મુનિ છે એના દર્શન માટે બહુ ઉત્તમ કામ માટે નીકળ્યા છો તમારી ભાવના તમે પૂરી કરો એ પહેલા મારી પણ ભાવના છે કે પિતા મુનિના મારે દર્શન કરે યુક્તિ શોધી કાઢી કે જો એક વાર મુનિ પાસે પહોંચે તો મારા પિયરની રક્ષા અવશ્ય થાય અને વિદ્યાધર પણ થોડો સરળ પ્રકૃતિનો છે એટલે એની વાત માનીને કહે છે કે ભલે મારી નાની બનાવી પણ પેલા આપણે પિતામહી ના દર્શન માટે જઈએ. એટલે એ પિતામહી ના દર્શન માટે બંને વિદ્યાધરના વિમાનમાં જઈ આવે. પાપ અને પુણ્યના ઉદય હંમેશા જોવા જોયા શું થાય. એટલું પાપ ઉદયમાં નથી હોતું, નર્કમાં પુણ્યનો ઉદય કર્યો. આપણને ગુરુ ભગવાન કરો જયારે ઠોકડા ઉપર આવે ને સમજણ આપે ને ત્યારે પાછળ પ્રશ્નો કરતા હવે વિચારો નર્કમાં એકાદ બે પાપની પ્રકૃતિ છે કે કોઈ પુણ્યની પ્રકૃતિ છે. જો મનકેન્દ્રીય પણ એ પાપની પ્રકૃતિ કે પુણ્યની પુણ્યની પ્રકૃતિ છે. પુણ્યની પ્રકૃતિ બાંધ્યા પછી વિચાર થયો આપણે ઘણું બધું પુણ્ય પ્રકૃતિ જેવું કામ કર્યું પણ ઉપર એક એવો પાટો ફેરવી દીધો જેથી કરીને બધું જ પુણ્ય નકામું એટલે ભગવાન આપણને હળપણે સાંભળવાનું શું કામ કે છે. કરાય કે બધા પુણ્ય પાપ કરીએ એ બધા ભોગવવાના છે. માત્ર આયુષ્યના બંધ કારણે સારું કામ કરતા હોય તો બીજું બધું ક્યાં છે. નાની કે બીજું કશે નથી થતું પણ પુણ્યની પ્રકૃતિ બાંધી છે કે આપણે બધાની ઈચ્છા તો ખરી ને કે ભાઈ યક્ષસમાન સિરીઝમાં કરીએ ને ભાઈ ઈચ્છા તો ખરી ને. તો હવે એવું પુણ્ય કર્યું અને મનમાં એ ભાવ કર્યો છે મને બધું ઉત્કૃષ્ટ મળે એટલે એવી પુણ્ય પ્રકૃતિ બાંધ્યા પછી આયુષ્યનો બંધ પડ્યો પુત્રનો શેનો પડ્યો જેટલા મિલિયનનો હાઉસ થયું એટલા જ મિલિયનમાં રહ્યો. જે ગાડીમાં ભોગવું એ ગાડીમાં મળ્યું પણ એ પુણ્યનો ભોગવો તો એ કરતો હતો. પુણ્ય તો પુણ્ય પુણ્ય જ હતું એટલે પડ્યું તો ખરું અને એમાં ભોગવો તો કરે એને ખબર છે કે હું 10 મિલિયન ના હાઉસમાં છું એ તો દરવાજો ખુલ્લો ઉઠવાડી છે. પોતાને 10 મિલિયન ના હાઉસમાં રાખ્યો છે અને એ જ ગાડીમાં એને બેસાડ્યો છે પણ એનો એનો ઉપયોગ ન કરી શકે. પુણ્ય વેચાઈ ગયું ન વેચાઈ ગયું આપણે પુણ્યની વેડપવાની નહીં એવી વાત જ નથી. તો કહેવાની છે કે આપણે જે કરી રહ્યા છીએ એમાં કેટલી સાવધાની જરૂર છે. હવે એવું પુણ્ય બાંધવું છે કે જે મોક્ષ સુધી ખૂટે છે. પુણ્ય છે ને એ વળાવ્યું છે વળાવ્યું એટલે શું ખબર કોઈને વેળાવવાનું કરીએ ને થોડી ગાયની જેમ તે વળાવ્યો આપણને વળાવે પણ પછી આપણે એ માલિકે બંધન વળાવવું પણ મોક્ષને દરવાજેથી વળાવ્યો પાછો. આપણે પુણ્યના લક્ષ્ય પુણ્ય બાદ ધર્મ નથી પણ પુણ્ય બાય પ્રોડક્ટ છે. શું છે ધર્મની બાય પ્રોડક્ટ. ધર્મ કરતા કરતા જે પુણ્ય થાય એ પુણ્ય મોક્ષ સુધી ભેગું આવે. એટલે કે કાર્યક્ષેત્ર આપે ઉત્તમ કુળ આપે પાંચેન્દ્રિય પૂર્ણ આપે નિરોગી શરીર આપે દીધનયુ આપે સદગુરુનો યોગ કરાવે સત્સાત્વનું શ્રવણ કરાવે ને સત્સાત્વની સત્તા સુધી લઈ જાય. એટલે પુણ્યની તો જરૂર છે પણ પુણ્યના લક્ષે પુણ્ય જો બાંધ્યું જે બાંધી હતી પુણ્ય બાંધી હતી પણ પુણ્ય કરાય નહીં પુણ્ય થઈ જાય. ધર્મ કરતા કરતા પુણ્ય થાય આ બહુ મોક્ષ નથી બરાબર ને. હવે અત્યારે ધર્મ કરીએ તો એના એના વખતે જે સ્વર્ગના દલિતો આવે એ ક્યાં આવે પૂર્ણ નિર્જરાતો નથી. તો ધર્મના પરિણામે જે પુણ્ય બંધાયેલી સાથે સાથે એ આપણને શું આપે ઉત્કૃષ્ટ દેવગતિ અને ત્યારથી પછી મનુષ્ય ગતિ. એટલે ઉચ્ચ નામ ગોત્ર સત્ય છે ને એનો અર્થ માત્ર ઊંચી જાતિ અને ઊંચી ગોત્ર નથી તીર્થંકરનો ભેટો કરાવે એવું ઉચ્ચ નામ ગોત્ર. એટલે આપણે જે ભાવ રાખવો છે એવો રાખવો છે કે જેની અંદરમાં હવે મોક્ષ સુધી લઈ જાય એવું પુણ્ય આપણી સાથે ચાલવું જોઈએ. અહીંયા થોડું પુણ્ય પણ ઉદય મારવું આપણે કામ કરતા હોઈએ ત્યારે થોડું સાથે પુણ્ય પણ થતું હોય અને જયારે પુણ્ય કરતા હોય ત્યારે અંદર થોડું પાપ પણ સાથે મળી જતું હોય છે. એટલે બંનેનો ઉદ્દેશ આપણા પુણ્ય પાપના ઉદય વચ્ચે આપણે મેજર જે વસ્તુ છે એ આપણું પુણ્ય છે. બાકી સાથે સાથે પાપ તો ચાલે છે ને તો એ પાપને આપણે શું કરી નાખવું પડે ધોઈ નાખવું. પુણ્યના ઉદયમાં આવેલું પાપ આપણે શાક સમારીએ ને તેની છીટતા એનાથી બીજી વગેરે કાઢી નાખી એ પાછું ક્યાં રાખીએ છીએ ધરતી તો ધરતી ફરીથી પાક આપી શકે એમ નાની કે છે આપણા પુણ્યના ઉદય વચ્ચે જેટલો પાપનો ઉદય છે ને એને પણ આપણે પુણ્ય વડે સુખદ નાખવું જોઈએ દાન આદિ પુણ્ય એટલે દાન વગેરેમાં સૌથી દાન શ્રેષ્ઠ છે અભયદાન દાન છે ધમ અભય અભય એટલે જ્યારે આપણે ધર્મકર્મી કરીએ છીએ ત્યારે આપણે અભયદાન સામાયિકમાં સૌથી મોટું દાન કેવું થતું છે સામાયિકમાં શું દાન કરી શકીએ અભયદાન એટલે કેવું રાજલોકના જીવોને આપણને ખબર નથી કે આપણે ક્રિયાનું શું કાર્ય છે આપણે ક્રિયા કરીએ છીએ પણ એનો અર્થ નથી સમજતા એટલે જે ક્રિયા કરીએ છીએ એનું મૂલ્ય તો આપણે જાણવું પડશે ને બે ગલીની સામાયિક ચૌદ રાજલોકના અનંત અનંત જીવને આપણે અભિદાન આપ્યું છે આપણે એમાં શું નથી એક પણ અઢારમાંનું એક પણ પાપ નથી કરવાનું દ્રવ્ય થકી સાવધ્ય યોગ ક્ષેત્રના પ્રકાર ક્ષેત્ર થકી આખા લોકો અને કાળ થકી બેઘડી ઉપરાંત ન પાડીએ ત્યાં સુધી ને ભાવ થકી ઈચ્છકોથી એટલે મન વચન માયાના યોગથી પરિશ્રય કરાવી શકીએ આપણે અનુમોદના ખુલી દઈએ કારણ કે દ્રોષા કરવી છીએ આપણા બેંકમાં પૈસા પહેરાવું વ્યાજ આવે સારું સામાયિકમાં તો સામાયિકમાં આપણે એના પ્રશ્ન જ કરી શકતા બરાબર છે ને દીકરાનો ઘરે દીકરાના દીકરાનો જન્મ થયો અને સમાચાર આવી ગયા તો સામાયિકમાં અંદર અંદર ખુશી ચાલુ એ જ નથી એટલે એના પ્રશ્ન નથી કરી શકતા એટલે આપણે અનુમોદનાનો ભાગ ખુલ્લો છે ખાલી બાકી કરવા ને કરાવવાનો ભાવ આપણે રોકી શકીએ છીએ અને રોકી રહ્યા છીએ એટલે સામાયિક આપણે કરવાનું છે મયરલેહાએ પુણ્ય કર્યું હતું એના કારણે આ વખતે વિદ્યાધનને ક્યાં જવાનું થયું પિતામુનિ પાસે જવાનું થયું અને પિતામુનિ પાસે વિદ્યાધન એને લઈ જાય છે અને બંને જયારે ત્યાં પહોંચે છે ત્યારે મુનિરાજ નો ઉદ્દેશ તો હંમેશા નો હોય પંચ મહાગ્રંથાલી હંમેશા સંયમ ની વાત કરે પણ એ સંયમ ની વાત કરવું પડે ને એ પેલા એક દિવ્ય પુરુષ આવે અને આવીને પેલા મયણ દેહાના પગમાં અને પછી મુનિરાજ ને વંદન કરે છે એટલે આ અવિવેક થયો કહેવાય ને મયણ દેહાને પેલા વંદન કરે અને પછી મુનિરાજ ને વંદન કરે પણ અવિવેક બદલ ક્ષમા માંગતો પુરુષ મુનિ ભગવાનની કે છે ગુરુદેવ મને ક્ષમા કરજો પણ આપના સુધી પહોંચાડનાર મારી ઉપકારી આ મયણ રહ્યા છે કે જો મયણ રહેવાય મારો અંતરો સુધાર્યો હોય તો આજે હું દેવલોકમાં ભૂત નહીં આજે હું દેવલોકમાંથી સતી ઉપર પસરાયું ને એટલે આસન ડગ્યું અને એ આસન દત્તાની સાથે એને ઉપયોગ મૂક્યો અને ઉપયોગ મૂક્યો ને અહીંયા મુનિ ભગવાનના દર્શન કરવા અને મયણ રહ્યાનો આભાર માનવા એટલા પ્રતિ યુગમાં હું છો એમાં એ યુગમાં હું આવે છે અને એ વખતે મુનિ ભગવાન તે વિદ્યાધર પોતાના ભાવ દર્શાવે છે અને મુનિરાજને સંયમમાં સ્થિર કરે છે અને મુનિ ભગવાન એને મયણ રહ્યા પૂછે છે મુનિરાજ આ તો મારા પ્રતિ યુગમાં હું છે પણ મારો પુત્ર ક્યાં છે ચંદ્ર અયસ અને બીજો જે બાળક છે ચાર ઉપર લટકાવ્યું છે એનું શું થયું છે એ વખતે કહે છે કે એ વખતે મિથિલા નરેશ ત્યાંથી નીકળ્યા છે અને એને જોયું ઘોડા ઉપર બેઠા બેઠા તો એક બાળક ત્યાં લડી ગયું છે એટલે એને ઘોડા ઉપર બેઠા બેઠા જે બાળક લીધું નમીને રાજા નમ્યા નમીને બાળક ઉઠાવ્યું એટલે એનું નામ નમી પાડ્યું રાજ્યનો બાળક તેજસ્વી પુત્ર છે એટલે તારો પુત્ર સલામત છે અને તારા પતિ પાંચમા દેવલોક માંથી અત્યારે આવ્યા છે અને મળી રહ્યા છે તારો છે એ ત્યાંથી ભાગ્યો અને અંધારામાં ભાગતા સત્ય દર્શન કરી પણ અંદરમાં આવેશ અને અજંપો કારણ કે ઈચ્છા પૂરી નથી થઈ અને ભાગવું પડ્યું છે. પણ એ વખતે સર્પના અંદરથી મૃત્યુ પામીને ચોથી નર્કમાં જાય છે. ત્યાં મળશે મહિરસ ચોથી નર્ક. આ પ્રમાણે બધી જ વાત મયા દેહા જાણે છે અને એ વખતે મયા દેહા ત્યાંથી વિચારે છે કે મારા પુત્રને એક વખત ભોગવું જોઈએ. એટલે વિદ્યાધરને કહે છે કે મને એક ઉપકાર કરી દો કે તમારી પાસે તો વિદ્યા વડે વિમાનની શક્તિ છે તો મારા પુત્રના મને એકવાર દર્શન કરાવો એટલે તે દેખાડો અને ત્યાર પછી હું મારા મનને શાંત કરી શકીશ. પણ એ પહેલા મારી એક શરત છે કે નગરની આસપાસમાં કોઈ સાધુ પુરુષ બિરાજતા હોય તો મને એના પણ દર્શન કરાવશે. એટલે વિદ્યાધર એને જ્યાં નમીરાજ નામનો કુમાર મિથિલા નરેશ એને લઈ ગયા છે એની પાસે લઈ જતા પેલા નગરની બાર ઉદ્યાનમાં એક સુદર્શન નામના સાધ્વીજી લીધા એની પાસે મયા દેહાને દર્શન કરવા લઈ જાય છે. અને સુદર્શના સાધ્વીના આ પરમાત્માની વાણીના શબ્દો એવા તો વૈરાગ્યવાસી જ છે કે મયા દેહાનો છેલ્લો મોહનો કાંટો પણ ઉઠી જાય છે અને ત્યાં એ સાધ્વીના ચરણમાં અર્પણ થઈને પોતે પણ સાધુ પણ ભૂમિકા કરે છે. હવે આ નમીરાજ મોટા થઈ ગયા છે અને એ નમીરાજ દર્શી રાજ્યાભિષેકને લાયક બને છે ત્યારે પિતાએ એનો રાજ્યાભિષેક પણ કર્યો અને રાજા રાણી બંને સંયમના માર્ગે ચાલી ગયા છે. અને નમીરાજ દર્શી રાજ્ય સંભાળતા અચાનક કોઈ પાક પ્રમાણ આવતેથી શરીરમાં એક દાહ જીવન નામનો રોગ આવે છે. શરીરમાં એવી તો પીડા ઉભી થાય છે અને એવો દાહ થાય છે કે જેના કારણે કોઈ પણ પ્રકારે એના શરીરને તાકાત વધતી નથી. મને એનું આખું વ્યકુળ વધે છે. પુણ્યશાળી જીવ છે, દેવલોક પાકવામાંથી આવ્યો છે, ત્યાં સંયમના ભાવ કેળવીને આવ્યો છે. જીવો મૃત્યુનો પડદો એને થોડાક વાર માટે તો શું કરે ભાન ભૂલાવી દે છે. એટલે કે શરીરની વેદનાને કારણે તે આખું વ્યાકુળ થાય છે અને દુનિયાભરના હકીમો વૈદ્યો એની સારવાર કરે તો પણ શરીરમાંથી એક અંશ પણ રોગનો ઓછો ચોવીસે કલાક એ દાહની પીડાય છે, ગરમીથી પીડાય છે. અને એ વખતે મનની અંદરમાં અનેક પ્રકારના વિચારના ભમરો ચાલે છે. પણ જ્યારે એક એવો રાજ્ય વૈદ્ય કે જે પ્રદેશથી આવ્યો છે બીજા દેશથી એને કહે છે કે આનો ધામ વિચારોની નાડી પરીક્ષણ કરે છે, એના રોગનું પરીક્ષણ કરે છે અને છેલ્લે એનું નિદાન કરીને કહે છે કે ભાવના ચંદન એવું ચંદન હોય એક પણ તે ઉપડતું હોય એની અંદરમાં એ ચંદનનો એક ટીક ઉકેલો નાખવામાં આવે તો એ આખી એક માટી ઉપરથી કળાએ ઠંડી પડી જાય. એટલે જે તેલ ઉપડતું હોય એમાં એક ટીક ઉકેલ પડે તો પણ આખી કળાએ ઠંડી, એવું ભાવના નામનું ચંદન આવે છે. એ ચંદન લાકડું હોવાથી કશું ન થાય, એમાંથી કશું કાઢવું પડે એનો અર્થ કાઢવો પડે. એટલે કે જો એ ચંદન ઘસીને એનો લેપ કરવામાં આવે તો આનો દાન જળ શાંત થાય. અને એ વખતેની એક હજાર ગાડી એમ કે છે કે કોઈ નોકરની જરૂર નથી, રાજકાતીની જરૂર નથી, અમારા પતિની સેવામાં અમે જ બધું ચંદન ઘસ્યું. એટલે એક હજાર ગાડીઓ એકાંત ભીખો કરવા બેસે છે, ચંદન ઘસવા બેસે છે અને એના કારણે એક કંકણનો રણકાર આખા ઘરમાં પસરી જાય છે, આખા બહેનમાં કંકણનો રણકાર થાય છે. અને આ દાહ જોવાથી પીડાતા નવી રાજાનું માથું ફાટવા અવાજોથી કંકણનો રણકાર તો નીકળ્યો હતો પણ જયારે શરીરમાં પીડા હોય ત્યારે એના કારણે એકદમ ખીસ પાડી બંધ કરો આ શું છે. અને મંત્રી ઈશ્વરની બાજુમાં જ બેઠા થઈ ગયા છે કે મહારાજા આ તો માત્ર રાણીઓ જે કંકણથી રાત્રિ ચંદન ઘસી રહી એનો અવાજ છે, ત્યારે રાજા શિખમ કરો. એટલે બંધ કરાવવા માટે કહે છે ત્યારે બધી રાણીઓ માત્ર એક એક સૌભાગ્યનો કંકણ હાથમાં રાખે છે અને બાકીના બધા કંકણ ઉતારી નાખે છે. એકદમ શાંતિ થઈ ગયું, શાંતિ થઈ ગયું. એટલે અચાનક નવી રાજે પૂછે છે કે શું ચંદન ઘસવાનું બંધ કર્યું બધાએ? તો કે ના મહારાજા, ચંદન તો ઘસાઈ રહ્યું છે પણ માત્ર બે કંકણ જે અકળાટ હતા એમાંથી એક થયું. શું થયું? એક થયું, એક થયું. અંદરમાં સપ્તકાલમાં થયું અને અંદરમાં મન ક્યાં ચડ્યું વિચારે છે. જો ભાવનાનું શું મૂલ્ય છે, આપણે બાર ભાવના કીધી છે ને, એક એક ભાવના ભાવી ભાવી એક એક આત્મા હોય કેવળ લીધું છે. આપણને જે ખજારો મળ્યો છે એની કિંમત આપણે નથી. ભાવના એમાંથી કોઈ પણ એક ભાવના પ્રાણી કે ભાવી છે એ ભાવનામાં જો ઊંડા ઉતરી ગયા તો સંકેત તો જરૂર પામી જશે. આ કાળમાં કેવળ ભલે ન કમાય પણ ચોથું કોઈ સારા કોઈ ઇચ્છેર નું શ્રદ્ધા જ્ઞાન બોધ ઇચ્છા. તો આવી રીતે નવી રાજા શિવે ત્યાં સુધી આત્મબોધ એ આત્મબોધ હવે એને કેવી રીતે બીજા ચિત્ર લઈ જશે અને ઇન્દ્રા આવીને એની કસોટી કેવી રીતે કરશે એ આપણે આપણે આગળના પદે મળીશું. આત્માના કલ્યાણ માટેનો ઉત્તરાધ્યાય જે આગળ છે પરમાત્માની આ નક્કી દેશના છે અને એક 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 અંદરના અધ્યયનમાં એક આપણને અંદરમાં સરોસર ઉતરી ગયેલી પરમાત્માની કથાઓ છે જે કથા વડે આપણને કથાનો યોગથી આપણને બોધ આપવામાં આવ્યો છે. પણ એ કથા માત્ર કથા નથી એની અંદરમાં અનંત રહસ્યો ભર્યા છે. આવી પરમાત્માની વાણીની સમજ સાથે સમજાવતા જ્ઞાનીના જ્ઞાનથી ઓછું જ કે વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો એના પર અંતિજ કેવડી ભગવાન દૂર જેવું આત્માની સાક્ષી આત્મની સાક્ષી કૃષ્ણની સ્વામી.